अधर्म सर्गोत खननस्य कर्ता धर्मान वयस्य अधिक पुष्टिकर्ता सप्रियताम में खिल पाप हरता हरे स्वभक्ते सह दुखर्त। बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री घनश्याम महाराज श्री राधाय रमण देव। અદભુત પરચા પ્રકરણ આપણે સાંભળતા હતા પૂજ્ય પ્રણુસુ સ્વામીએ, બહુ અદભુત રીતે આપણને પરચા પ્રકરણની કથા સંભળાવી. હાદી હાદી રીતે અંદર ઉતરે એમ એની થૂંકો છે. તમારું ઓલું તાન તોડાવીને આ તાન લગાડવું તમને જેમ તેમ લાગે છે. હે વાસુદેવભાઈ, લાગે જલ્દી આ ઓલું તોડાય ના લગાડવું, હા પાટો બદલી નાખવો. માયાની સામે લડી અને વિજય પ્રાપ્ત કરવો એ જેમ તેમ થાય નહીં. તો બટાજટી બોલે ને ત્યારે માયાને એમ થાય કે હવે નહીં બચવા દે, અને ત્યારે જીવને ભગવાનનું થાવા દે. ખરેખર અદ્ભુત પ્રચા પ્રકરણ સ્વામી આપણને સંભળાયું. હવે આપણે ગોપાળાનંદ સ્વામીની વાતો એને સમજવા માટે પ્રયાસ કરશું. કાલે કેટલી વાતો પૂરી થઈ હતી આપણી? 40 પૂરી થઈ હતી. હવે આપણે જોઈએ 41મી વાતો. અન ઉત્તમ મોક્ષના લક્ષણ એ જ છે જે કોના લક્ષણ આવે છે? ઉત્તમ મોક્ષનું લક્ષણ એ જ છે જે સ્ત્રી દ્રવ્ય રસાસ્વાદ ને માન એનો ત્યાગ કરે ને મોટા સંત સ્વભાવ ટળાવવાને અર્થે દુઃખીને કહે તો પણ મૂંઝાય નહીં. આ મોક્ષનું લક્ષણ. મોક્ષની અંદર કેવો સ્વભાવ હોય? સાંભળ્યો, સ્ત્રી દ્રવ્ય સ્વાદ ને માન એનો ત્યાગ કરે, આ શુદ્ધ મુમુક્ષ. તમારા મનમાં થાય તો તમે બધા મુમુક્ષમાંથી નીકળી જ ગયા ને, અમે તો હારી લઈને બેઠા છે. આમાં સ્વામી કે શુદ્ધ મુમુક્ષ સ્ત્રીનો ત્યાગ કરે, દ્રવ્યનો ત્યાગ કરે, સ્વાદનો ત્યાગ કરે, માનનો ત્યાગ કરે. માન તો મૂક્યું, સમજો ને તમે, રોજ ઘૂસતા રહે માનની ક્યાં વાત આવે. માનનો ત્યાગ આને વધારે કરવો પડે. સાચું કહું છું, સાધુને માનનો ત્યાગ બહુ જ કરવો પડે, કારણ કે એને ભયંકર એ મોટી ઘાટી છે. કારણ કે જબરું માન મળે ને જ્યાં જાય ને સ્વામી 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 થાય, કરોડોપતિનો અબજોપતિ પગમાં પડે, સ્વામી કાંઈ હોય કહેજો, સ્વામી રાજી રહેજો, સ્વામી અમારા ઉપર કૃપા કરજો, અને પછી એને દાસ રહેવું એ કઠણ છે. એક ઘાટી સાધુ માટે કઠણ છે ને પહેલી ત્રણ ઘાટી તમારી આવી, સ્ત્રી દ્રવ્ય રસાસ્વાદ, કારણ કે ત્રણની મધ્ય તમે હાવ ડૂબી રહ્યા છો. એનો ત્યાગ કરી શુદ્ધ મુમુક્ષ કહેવાય. તો પછી તમને મુમુક્ષ ગણવા કે ન ગણવા? મો ભગત આમ એવું આવ્યું. શુદ્ધ મુમુક્ષ એનો ત્યાગ કરે, શુદ્ધ મુમુક્ષ એનો મતલબ એવો થાય કે એ બધાની મધ્ય રહ્યા પછી પણ એના દોષને જાણે અને રોજ રોજ ઠેરાવ કરતો, રોજ રોજ ઠેરાવ કરતો રહે, આનો મારે ત્યાગ કરવાનો છે, આનો મારે ત્યાગ કરવાનો. રખે ને આમાં બંધન થશે તો મારો મોક્ષ બગડી જાય, રખે ને બંધન થશે, રખે ને નારીમાં બંધાઈ જાયશ, રખે ધનમાં બંધાઈ જાયશ, રખે સ્વાદમાં બંધાઈ જાયશ, રખે માનમાં બંધાઈ જાયશ, તો મારો મોક્ષ બગડી જાય. કોઈ પણ ભોગે આમાં મારે બંધાવો નથી. હું ભલે આમાં રહ્યો પણ આમાંથી મારે બહાર નીકળે જ છૂટક્યો છે, નીકળવું જ પડે. મારે મારા સુધી પોગવું હોય તો મારે બહાર નીકળવું જ પડે, એમ સતત વિચાર કરતો રંજો સ્વામી સાથે લખ્યું. ને મોટા સંત સ્વભાવ ટળા નરથી દુખીને કહે તો પણ મૂંઝાય નહીં, ગમે એટલું ખંડન કરે તો પણ એને હિતકારી જ માને, એને હિતકારી જ માને, મારા મોક્ષ માટે જ કહે છે. એ વાત એમ જ છે, ભલે હું આજ છોડી નથી શકતો પણ એક દાડો તો છોડવું જ પડશે મારે, મારે એમાંથી વિરક્તિ કેળવી જ પડશે. ગોપાળાનંદ સ્વામીને વાતો એમ કહે, જેને નિત્ય મહારાજનું મહાલૌકિક સુખ માણવું હોય એને ઉર્ધ્વરેતા પદને પ્રાપ્ત કરવું પડે. તો મારે ન્યા પોગવાનું છે એવું સતત અનુસંધાન જેને રહે એ શુદ્ધ મુમુક્ષ. અને એમ મને આપણે તો ગ્રહસ્થ છે, આપણે તો આમ જ હાલે, સંભળાય, આપણે તો ગ્રહસ્થ, આપણે તો ભેગું ભેગું હાલ્યું જાય, આપણે એવું કાંઈ ન હોય કાંઈ. તો યાદ રાખજો, અશુદ્ધ મુમુક્ષ છે. કેવો મુમુક્ષ છે? મુમુક્ષ તો છે સત્સંગમાં આવ્યો એટલે, પણ કેવો છે? અશુદ્ધ મુમુક્ષ છે. શુદ્ધ મુમુક્ષ ને ખટકો રે રેને રે જ, આમાંથી મારે બહાર નીકળવાનું છે, નીકળવાનું છે અને નીકળવાનું જ છે. સ્વામીને કહેવાનું એ તો સમજાણો કે ન સમજાણો? અને શ્રીજી મહારાજે વચનામૃતમાં વાર્તા કરી જે પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મ છે તે શ્રી હરિજી મહારાજને સંબંધે સહિત પણ છે ને સંબંધે રહિત પણ છે. તેમાં જે સંબંધે સહિત છે તે જ ભાગવત ધર્મ છે, ને ભાગવત ધર્મ ને ભક્તિ તે બે એક જ છે. ને તે ભાગવત ધર્મ સ્થાપન કરવાના અર્થે શ્રી હરિજી મહારાજનું પૃથ્વી વિશે જયકારી પ્રવર્તકપણું છે. અંતે ભાગવત ધર્મને શિક્ષાપત્રી આદિકને વિશે શ્રીજી મહારાજ યથાર્થપણે કહેલ છે તે પ્રમાણે વર્તવું. પ્રવૃત્તિ ધર્મ, નિવૃત્તિ ધર્મ, ભગવાનના સંબંધને લઈને બે ભાગવત ધર્મ છે. ભગવાનનો સંબંધ ટળી જાય તો એ વર્ણાશ્રમ ધર્મ છે. વચનામૃતની અંદર શુકાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને એક બહુ અદભુત પ્રશ્ન પૂછ્યો છે. કેવો પ્રશ્ન પૂછ્યો ખબર છે? મહારાજ ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન કર્યો, સ્વામી આ પૃથ્વી ઉપર ભગવાન જે પધાર્યા છે ઈશાના સ્થાપન માટે આવ્યા છે, ધર્મના સ્થાપન માટે, અને મોક્ષ તો ભક્તિ વતે થાય છે, ધર્મ વતે મોક્ષ તો થતો નથી, મોક્ષ ભક્તિ વતે થાય છે અને પરમાત્માનું અવતરણ ધર્મના સ્થાપનને અર્થે થાય છે. હકીકત તો પરમાત્મા પૃથ્વી પર જે માધ્યમથી મોક્ષ થતો હોય એ માધ્યમ સિદ્ધ કરવા આવવા જોઈએ ને. ભક્તિ વતે મોક્ષ થાય છે અને ભગવાન તો ધર્મના સ્થાપનને અર્થે આવે છે, તો પરમાત્મા કોઈ દી એવી રીતે અવતરણ હોઈ જ ન શકે કે ભગવાન જેતુ સર આવ્યા અમે મોક્ષ ન હોય. એનો મતલબ એવો કે જે ભગવાન પૃથ્વી પર ધર્મના સ્થાપનને અર્થે આવ્યા એ ધર્મ પણ મોક્ષ હોય જ, તો એ ધર્મ ભક્તિ તુલ્ય કેવી રીતે થાય? ભક્તિની સમકક્ષ કેમ થાય? સ્વામી ઉત્તર કરો. ગોપાળાન સ્વામી બહુ પ્રકાર ઉત્તર કરવા માંડ્યા પણ થયો જ નહીં. વચનામાં આવો કંઈ કંઈ ચર્ચા છે ખરી? કોને ખબર કેટલા વચન ઉશાંગળી કરો તો કેટલાને ખબર? ઉશાંગળી કરો, હાલો એક પાછળ બાપા બેઠા, એક ઓલી બાજુ સુરદાસજી, આ બાજુ સંતો પાર્ષદો, તમે કેટલા ઉશાંગળી બરાબર કરો, આ બાજુ કોઈ ખરા? તમારું રિઝલ્ટ બહુ ડાઉન જાય છે, તમને નથી લાગતું? છે કોઈને ખબર બીજાને? બે છે ભક્તો, એમાં છે કોઈને ત્રીજાને ખબર? એક વાત બતાવી દો, તમે ગોતી કાઢજો, ગઢડા પ્રકરણ છે, હવે કહી દો હાલો. એકવીસમું છે, હવે કહી દો કયું છે, પ્રથમનું, મધ્યમનું કે એક અંત્યનું, કહી દો હાલો. કેટલાને ખબર? ઉશાંગણી કરો, હવે કરો. હજી નથી બથ માંડ, તો બોલો, હજી હજી નથી આ પેટમાં આવતા. કેટલામું છે મુકુંદ ભગત? કેટલામ કીધું વાસુદેવભાઈ? ઓકે, અંત્યનું એકવીસમું, મધ્યનું એકવીસમું શું છે? કોણ કે ચાલો ઉશાંગણી કરો, મધ્યનું એકવીસમું છે? કેટલા જણા ઉશાંગણી કરો, કરો જી. મધ્યનું એકવીસમું કહો. ઓકે, પરોક્ષનો જેવો મહિમા, પ્રત્યક્ષનો સમજાય જાય તો કલ્યાણના બધા કામ. પ્રથમનું એકવીસમું છે એ કહી દો હાલો, હાલો એમાં એમ એ તો હાવ હેલો હાવ નજીક આવે. શું શું રહ્યું છે કે બોમ્બ ધડાકો ધડાકો છે? કયો લ્યો, વાહ ભાઈ વાહ, શું શું રહ્યું? કેવા મળશે ભાઈ? હે, બીજા કોણ કે છે? કયો હું કયો? મુકુંદ ભગત નહીં, કોણ કે? પ્રેમલ કયો? સાંભળો સાંભળો સાંભળો, તમારે માટે બહુ મહત્વનો પ્રશ્ન પ્રથમના 21માં છે. તમે રોજીભાઈ કીધું સમુદ્રમાં જેટલું પાણી એટલું નારીનું દૂધ ધાવી ગયો એટલા જન્મ, એ કેટલામું છે? કેટલા જણા કે ઉષાંક રોલા, એ કેટલાને ખબર છે એ કેટલામું છે? કયો પ્રભુદાસભાઈ? અંત્યનું 39મું તમારું છે, એ પ્રથમનું 21મું છે. મહારાજ કે હે જાગો જાગો જાગો, આ મારી માં, આ મારા બાપ ને, આ મારા કાકા ને, આ મારી માસી ને, આ મારો છોકરો અને આ મારી ફઈ ને, આ મારા ફુવા, એમાં તૂટી મરતા નહીં. એવા તો મહારાજ કે તમે અબજો કર્યા જગતમાં જેટલી સ્ત્રી બધાની પત્ની કરી છે અને બધાને પોતાની માં પણ કરી છે અને નારીના દેહને ધારણ કરી કરી જગતમાં જેટલા પુરુષ બધાને બાપ પણ કર્યા, ધણી પણ કર્યા, માટે જોજો હલવાઈ જતા નહીં. એ પ્રથમનું 21મું છે. હલવાઈ જાતાની મહેરબાની કરીને કે હલવાઈ જાતાની, સાચું કહું છું. એવું નહીં માનતા આપણે તો, દેહ છે એટલે દેહનો સંબંધ છે એટલે વ્યવહાર રાખવો પડે. હું એમ નથી કે તોડી નાખો, તમે દેહ કરીને રાખતા હો પણ મને કરીને તો વિરક્તિ કેળવી જ પડશે. મારા સારંગપુરના ચોથામાં કે આ વાતને એક શ્લોકે, બે શ્લોકે, પાંચ શ્લોકે, હજાર શ્લોકે, લાખ શ્લોકે, કરોડો શ્લોકે, એક જન્મે કે કરોડો જન્મે પણ એક વાર સમજાવીને આ છૂટક્યો નથી કે આ જગતમાં મારું કોઈ નથી, હું મારા બે જ બાકી, જગતમાં મારું કોઈ નથી. આ વાત આ જન્મો કબજો જન્મ લઈને સમજો પણ સમજાવીને આ છૂટક્યો નથી. આપણો પ્રશ્ન કયો હતો? ધર્મની અંદર ભક્તિ જેવું દૈવત કેમ કરીને આવે? કોને પ્રશ્ન પૂછ્યો હતો? શુકાનંદ સ્વામી. કોને પૂછ્યો હતો? ગોપાળાનંદ સ્વામીને. પણ સ્વામીથી ઉત્તર થયો નહીં. પછી મહારાજે બહુ અદભુત ઉત્તર કર્યો. મહારાજ કે હમણો ધર્મ બે પ્રકારનો. કેટલા પ્રકારનો? બે પ્રકારનો. એક વર્ણાશ્રમ ધર્મ, બીજો ભાગવત ધર્મ. વેદ આદિકની અંદર જે ધર્મ નિરૂપણ છે એને વર્ણાશ્રમ ધર્મ કહેવાય. જે શ્રુતિ સ્મૃતિ વગેરે જગ્યાએ વર્ણન છે, જેનું પ્રવર્તન ઋષિ મહર્ષિએ કર્યું છે, એ ઋષિ મહર્ષિએ કરેલા ધર્મનું પાલન કરવું એનું નામ શું છે? વર્ણાશ્રમ ધર્મ. એ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે તો સ્વર્ગ બહુ તો સત્યલોક સુધીની પ્રાપ્તિ થાય. યાદ રાખજો, મહારાજે ધર્મની બાબતમાં બરાબર સમજો, મહારાજે ધર્મની બાબતમાં ઋષિ મહર્ષિ કીધું એના કરતા એક શબ્દ નવો નથી કીધું. હું કહું છું માવો ભગત, મહારાજ કીધું ઋષિ મહર્ષિ નથી કીધું, બધું કીધું. બોલો, તમે મનુસ્મૃતિ વાંચો, આજ્ઞાવલ્ક્ય ઋષિની સ્મૃતિ વાંચો તો મહારાજ કીધેલું બધું કીધેલું જ છે. બરાબર સમજો, મહારાજ નવું કાંઈ ન કીધું, એ જ મહારાજ કીધું. પણ ઋષિ મહર્ષિનું કીધેલું ફરીવાર મારના મુખમાંથી એ વાક્ય નીકળે, એ વર્ણાશ્રમ મટી જાય, ભાગવત ધર્મ થઈ જાય. સમજાણું? એટલો વર્ણાશ્રમ અને ભાગવત ધર્મ ફરક છે. ઋષિ મહર્ષિઓ પ્રવર્તાવે એ વર્ણાશ્રમ ધર્મ છે. એની એ જ વાત, કારણ કે ઋષિએ બધું ઘણું બધું કીધું હોય, એમાંથી શિલક ભગવાન કરે. ઋષિ મહર્ષિએ પ્રવર્તાવેલું પુસ્તક છે અને એ જ વાતને મહારાજ ફરીવાર રિલે કરે અપેક્ષિત છે. સમજાય છે તમને? એ આખું પુસ્તક યાદ ન રાખવું અને તેમ છતાં સારા પર્સન્ટેજ પાસ થવા અપેક્ષિત વાંચી લે ને તોય સારા પર્સન્ટેજ પાસ થઈ જાય ઓછા મહેનતે. કારણ કે ઓલા મહેનત ઘણી છે, એમાં તો સત્યલોક સુધી પહોંચાય. અપેક્ષિત મહારાજ કીધું એનું એ જ ફરીવાર મારે રિલે કર્યું અને એ પ્રમાણે વર્તાય એનું નામ ભાગવત ધર્મ. કે મહારાજે જે કીધું છે કે ત્યાગી હોય સાધુ એને અષ્ટ પ્રકાર નારીને ત્યારે કહો, મહારાજે જ ખાલી કીધું છે? પેલા કોઈ નથી કીધું એમ તેમ માનો છો? શ્રીમદ ભાગવતને એકાદશ સ્કંદમાં કીધું છે, દત્તાત્રેય ભગવાન બોલ્યા છે કે જે સાધુ જ હોય એને અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ રાખ્યો જોઈએ, ચિત્રની પ્રતિમાનો પણ એને સ્પર્શ ન કરાય, કીધું જ છે. રામાયણ પણ રામાયણમાં પણ લક્ષ્મણજી બોલ્યા છે કે નારી ચિત્રની હોય એ ચિત્ર સામે પણ જો ત્યાગી જોવે તો નિશ્ચય એકને એક દાડો ભ્રષ્ટ સ્થિતિને પામે એમ લક્ષ્મણજી બોલ્યા છે. એ બોલ્યા હતા પણ એનું વાક્ય મહારાજ બોલ્યા એટલે ભાગવતરમાં સમજાય છે તમને. મારા શિક્ષાપત્ર લખી શિક્ષાપત્રનું પાલન આપણા માટે ભાગવત ધર્મ થઈ ગયો. એટલે નતર કોઈ હું કે એ તો ઋષિ મહર્ષિ બધે પર એ આપણે શું પાળવાની જરૂર છે, એ આપણે નહોતું પાળવાનું, પણ એનું એ મહારાજે કીધું માટે ભાગવત ધર્મ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમને એમ કહે કે તમે રાજકોટ જઈ આવો અને આટલું કામ કરી આવો, એમ નાનો નાનો માણસો કહેતો તમે શું કહો? એ નહીં, સ્વામી કહે તો હું જાઉં, ફલાણા ભાઈ કહે તો હું જાઉં, એનું જ વાક્ય. હું કામ કરી દઉં. દાખલા કે મારું મોટું મંદિર બંધાય છે અને કોઈ તમને એમ કે આમાં તમે 10 લાખ રૂપિયા લખાવો, લાલજી મહારાજ આજ્ઞા કરે તો લખાવું, સંતો કે લખાવું, તમને વાત સમજાય? વાત એની જ, 10 લાખની જ વાત છે. પણ તમને જે વ્યક્તિ કર્યામાં 10 લાખ લખાવો એનો એવડો ભાર નથી. વાત એની એને વાતમાં તમને લાલજી મહારાજ આજ્ઞા કરે, કોઈ મોટા સંત એમ કે આમાં 10 લાખ ભલે લખી નાખો, એમ ઋષિ મહર્ષિ કીધું હતું, એનો આપણે જરાય ભાર નહોતો. પણ એને જ વાત મહારાજ કીધી એટલે શું થઈ ગયો? ભાગવત ધર્મ થઈ ગયો. અને ભાગવત ધર્મ અને ભક્તિ બે અલગ નથી, બે એક જ છે. અને એવા ભાગવત ધર્મના સ્થાપનને અર્થે ઘોર કળેકાળની અંદર, કારણ કે શ્રુતિ સ્મૃતિઓ તો સત્યયુગ માટે, ત્રેતાયુગ માટે, દ્વાપર માટે, કલયુગ માટે અલગ અલગ અનેક ધર્મો લખાયેલા છે, પણ એની મધ્ય વર્તમાન કાળમાં ઘોર કળેકાળમાં જીવાત્મા આમાં અક્ષરધામ આવી જાય અને નિર્વાસનિક થઈ જાય એવું બધું ગોતી ગોતી અને મહારાજ રજૂ કર્યું હોય અને એનું આપણે પાલન કરીએ એટલે ભાગવત ધર્મ થઈ જાય. અને એવું ભાગવત ધર્મ જે છે એ જીવાત્માને મોક્ષનું કારણ બની જાય. મહારાજ કેવો? ભાગવત ધર્મ અને ભક્તિ બે જુદા નથી, બે એક જ છે. અને મહારાજ ઉત્તર કરતાં કરતાં હસ્યા. કોઈની ખબર શું કામ હસ્યા હતા? ઘટના એવી ઘટેલી, આગલે દાડે મહારાજની પાસે આ જ પ્રશ્ન ચર્ચાયો હતો અને ત્યારે શુકાનંદ સ્વામી બેઠા હતા અને મહારાજ ત્યારે બધો ઉત્તર કર્યો હતો. શોભા થઈને લયને શુકાન સ્વામી જાવે દીધો ગોપાળાન સ્વામી ઉપર પ્રશ્ન. એટલે મારને હસવું આવ્યું કે સ્વામી તાજે તાજું સીધું ગોપાળાન સ્વામી પર જવા દીધું. વાત સમજ્યો, ગોપાળાનંદ સ્વામી મહાવિરલ સંત છે પરંતુ મહારાજની વાત તો કાંઈક જુદી જ છે. મારની વાત આગળ તો ભલભલાનું જ્ઞાન પાંગળું બની જાય. એ વાત સાંભળ્યા પછી સમજ્યા પછી હવે સ્વામી લખે છે, હવે સ્વામી લખી રહ્યા છે. જો શ્રીજી મહારાજ વચનામૃતમાં વાર્તા કરી છે જે, જો સ્વામી કીધું કેટલા વચનામૃત છે યાદ રૂ પાછું લખી લો, તો લખી લો આ વાત બહુ મહત્વનો પોઈન્ટ છે, લખી લો. અંત્યનું 21મું લખો, તમે નોટ પેન તો બધા લાવવા જશો ને. આ હા, હદ છે હો ભાઈ, તમને હદ છે, તમારી છાતીને ધન્યવાદ છે. એક ભગત મને કે અહીં બેઠા ને નિક્કી જોયા કે આપણે આ ફેરી પેન લઈને આવવું છે નોટ પેન, પણ મારો બહાર જઈને ભૂલી જઈશ પાછા, કે ફરીને પાછા વાત આવે ને ત્યારે યાદ આવે, જો સ્વામી પાછા મેળા ઘૂસતા વા કે લખી લો. અંત્યનું 21મું વચનામૃત, 3-4 આપણે પોઈન્ટ આપ્યા, 3-4 લખી લો. પરોક્ષનો મહિમા પ્રત્યક્ષનો મહિમા સમજાય તો મોક્ષમાં કાંઈ કરવાનું બાકી ન રહે. મધ્યનું 21મું, આ ઝંઝાટ બધી છોડવી પડશે, જગતમાં બધે મા બાપ જ આટા મારે છે. પ્રથમનું 21મું વચનામૃત, કોણ આટા મારે છે? સ્વામી કે આપણને ખબર નથી, રસ્તે હાલતા આપણા પગારે આપણા જ આગલા જન્મનું આટક્યું ભટકાતું છે, કારણ કે કેટલા બધા લીધા. પ્રથમનું 21મું, અને સમુદ્રમાં જેટલું જળ છે એટલું માનું દૂધ ધાવી ગયો. અંત્યનું છેલ્લું લખી લો બધા, પછી આને મનન કરજો એટલે તમને અવશ્ય મેં એવું હૃદયમાં બે છે. આને આમ ઉતારવા માટે જરાક મહેનત કરવી પડે, એમને ઉતરી જાય. એટલે સ્વામી કે બે પ્રકારના ધર્મ છે, જો બરાબર એમ સમજો, પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મ, પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ. ગૃહસ્થ આશ્રમનો જે ધર્મ છે પ્રવૃત્તિ ધર્મ છે, ત્યાગીનો નિવૃત્તિ ધર્મ છે. ભક્તો, અહીં એક પ્રશ્ન ઊભો થાય. ક્યારેક ક્યારેક એવું જોવા મળે, તમે નિવૃત્ત એના કરતાં આ સંતો વધારે પ્રવૃત્તિ મળે. મહારાજ કે એનો નિવૃત્તિ ધર્મ, તમારો પ્રવૃત્તિ ધર્મ. એનો અર્થ ભક્તો એવો જ ઘટે છે, નિવૃત્તિ પ્રવૃત્તિમાં, સંસારના વ્યવહારમાં, માને સંસારના ઉપાર્જનમાં તમે પ્રવૃત્ત છો, માટે પ્રવૃત્તિ ધર્મ. અને સંતો બ્રહ્મચર્યનું પાલન કરે છે, સંસારનો ને છેડો આવી ગયો, માટે નિવૃત્તિ ધર્મ. દેહ કરીને કાર્ય તો ભાઈ સત્સંગ સંબંધી કરતા જ હોય, એને પ્રવૃત્તિ મહારાજ ગણી જ નથી. મહારાજ કે ભગવાન સંબંધી જે જે કાંઈ કરે છે એ ભલે મહેનત કરતો હોય, તો મહારાજ કે એ અક્રમ્ય છે અને સંસારી જગતનો જીવ હાવ બેઠો જ છે, કાંઈ કરતો નથી. તો મહારાજ કે કર્મ કરે છે. કયું વચનામૃત છે, કોણ કહે છે, કોઈ કહી શકશે? સંતો પાર્ષદમાં કોઈ કહી શકશે? આમાં કોઈ કહી શકશે? કયો સરજુદાસ, મધ્યનું, મધ્યનું 11મું વચન લખો. પ્રવૃત્તિ કરવા પછી પણ જેની પ્રતિક્રિયા પરમાત્મામય છે એ પ્રવૃત્તિ કરતો હોય તો અક્રમ્ય છે, માને એનું કર્મ નથી લાગતો, એનું પાપ નથી લાગતો, એનો દોષ નથી લાગતો, એ બંધનનું કારણ બનતું નથી. અને એમને ભલે ઓટે બેઠો, ઓટા હોય બેઠેલા તમને અક્રમ્ય લાગે છે? હાવ બેઠા, સવારથી 5 વાગે પગ્યા છે, 1-8 વાગ્યા સુધી ઝાલર વાગી ત્યાં સુધી બેઠા બેઠા, હાવ નવરા, પણ પાપના પોટલા બાંધે, શું કરે છે? પાપના પોટલા બાંધે છે. એ બેન દીકરીઓ નીકળતી હોય ને એની સામું દ્રષ્ટિ માંડીને જોતા હોય, અલક મલકની કૂટણું કરતા હોય, કાંઈ ખબર ન હોય, કોઈ કે કાંઈ કીધું, એનું આટલાનું આટલું લાંબુ કરી અને કંઈક દોષને પોતાના માથે લેતા હોય, હાવ નિવૃત્ત છે તો એ પાપ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? પાપ, એ કર્મ કરી રહ્યા છે. એ મહારાજે મધ્યના 11માં કીધું છે. અહીંયા પણ બહુ સરસ સ્વામી કહે, સ્વામી કે પ્રવૃત્તિ ધર્મ નિવૃત્તિ ધર્મ એ બે છે. તે શ્રી શ્રી હરિકૃષ્ણજી મહારાજ, આ શબ્દ સ્વામીનો બહુ મને ગમે છે. આપણે ભક્તો ક્યારે પણ વાત કરતા બરાબર મહારાજ ભગવાન શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણ, હું તો એમ કહું, ક્યારે ભગવાન શબ્દનું સંબોધન કર્યા સિવાય સ્વામિનારાયણ શબ્દને બોલવો. જય સ્વામિનારાયણ છે ને એ જય ભગવાન છે, જય જયકાર, સમજાણું, એનું ઉપવાચક છે. એટલે તમે ભગવાન શબ્દ બોલી જ ગયા. અમે સ્વામિનારાયણના આશ્રિત છીએ એમ નહીં, અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, સમજાણું. સાંભળનારને પણ લાઈટ થઈ જવી જોઈએ, અજાણ્યો હોય, અજ્ઞાની હોય, કે આ કોઈ ભગવાનનો અનુયાયી બન્યો છે, અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. નતર તો માનો અજાણ્યા પ્રાંતમાં કોઈ કે તમે આ તિલક એ કોનું છે, તમે કહો એ સ્વામિનારાયણ સંપ્રદાયનું છે, બોલે એને હશે કોઈક બાપુનો ધર્મ, બાપુનો પથ હશે, પણ એ ભગવાન સ્વામિનારાયણનું ચિહ્ન છે, બોલે લાઈટ થશે, કોઈ ભગવત તત્વ છે, ભગવાન છે એમ. એટલે ભગવાન શબ્દનું સંબોધન કરવું જ, વાણી કદી મહારાજ માટે તો શું, મહાપુરુષો માટે પણ ખંડિત ન વાપરી. નતર ઘણી ફેર ન કે ગોપાળાનંદે આમ કીધું, મુક્તાનંદે આમ કીધું, સચ્ચિદાનંદે આમ કીધું, ક્યારેય નહીં. ગોપાળાનંદ સ્વામી આમ કીધું, ગુણાતીતાનંદ સ્વામી આમ કીધું, સમજાય છે. અને હું તો એમ કહું, ભગવાનના ભક્તનું સંબોધન કરતા હોય તો પણ પર્વતભાઈ, રાજાભાઈ, ગોરધનભાઈ એ શબ્દમાં ક્યારેય ફેર ન પડવા દેવો, કારણ કે એટલો અહોભાવ જ આપણને ન હોય તો મહારાજને સમજવામાં ફેર દેખાય. એટલે ક્યાં સ્વામી સ્વામી પોતે કેટલા મહાન વિરલ સંત છે, તોય પણ કેટલું અનુસંધાન, કેટલું શ્રી શ્રી જ્ઞાથી અનુસંધાન, બોલો. શ્રી હરિકૃષ્ણજી મહારાજ, હરિકૃષ્ણજી શ્રીજી વચ્ચે હરિકૃષ્ણ મારે લઈ લીધા, જે શુભવાચક છે, ચારે બાજુનો જય જયકાર થઈ રહ્યો છે, એવા હરિકૃષ્ણ મહારાજ, શ્રી હરિકૃષ્ણજી મહારાજ ને સંબંધે સહિત પણ છે પ્રવૃત્તિ ધર્મ નિવૃત્તિ ધર્મ, ને સંબંધે રહિત પણ છે, તેમાં જે સંબંધે સહિત છે તે જ ભાગવત ધર્મ છે, યાદ રાખો. મહારાજે મને આમ કીધું છે અને આપણે કરીએ તો ભાગવત ધર્મ. પછી ગૃહસ્થાશ્રમમાં રહે અને પોતાનો વ્યવહાર કે જે કાંઈ કરતા હોય અને નિયમનું પાલન કરતા હોય તો એ મહારાજના સંબંધવાળી મારીની આજ્ઞા થયેલી વસ્તુનું અનુસંધાન રાખીને કરતા હોય તો ગૃહસ્થાશ્રમમાં કરી રહ્યા તો એ ભાગવત ધર્મ છે. અને ત્યાગી શ્રુતિ સ્મૃતિ કીધું માટે હું કરું છું, ભલે સાધુ થઈ ગયો તોય એ વર્ણાશ્રમ ધર્મ છે. મહારાજ કીધું અને કરે ત્યાગી હોય કે ગ્રસ્થ, બેને માટે ભાગવત ધર્મ છે. શ્રુતિ સ્મૃતિ કીધું માટે કરું છું તો એ વર્ણાશ્રમ ધર્મ છે. તે ભાગવત ધર્મ ને ભક્તિ બે એક જ છે, ને તે ભાગવત ધર્મ સ્થાપન કરવાનો અર્થે શ્રી હરિજી મહારાજનું પૃથ્વીને વિશે જયકારી પ્રવર્તકપણું છે. એવા ભાગવત ધર્મ માટે મહારાજ એના સ્થાપન માટે આવે છે. અને તે ભાગવત ધર્મને શિક્ષાપત્રી આદિકને વિશે શ્રીજી મારે યથાર્થપણે કહેલ છે તે પ્રમાણે વર્તું. મહારાજે એ ભાગવત ધર્મનું નિરૂપણ માને શ્રુતિ સ્મૃતિમાં તો અનેક વાતો લખેલી હતી, પણ આપણી મોક્ષ કરતલ કઈ વાત છે, કઈ આજ્ઞા છે એનું અનુસંધાન રાખીને સ્વામીએ વ્યવહાર કેવી રીતે કરો કે વ્યવહાર તમે કરતા હો તો એ ભાગવત ધર્મ બની જાય એમ સ્વામી કહે. યાદ રાખજો, તમે તમારો નાનો માણસ છે ને એને તમે કીધું કે તું મારે ત્યાં એક મહિનો કામ કરે, હું તને 12,000 રૂપિયા આપીશ, અને તમે એને 12,000 રૂપિયા આપો, તમે ભાગવત ધર્મનું પાલન કર્યું છે, સમજાણું તમને. અને તમે 12ને બદલે 11,000 આપ્યા, 11,500 આપ્યા, અને તમે ભાગવત ધર્મનું ઉલ્લંઘન કર્યું છે. તમે તમારા પિતાશ્રીની સાથે પુત્રની સાથે જમીનની લેણદેણ કરી હોય જુદા થયા પછી, ભાઈ ભાઈની સાથે જમીનની લેણદેણ કરી હોય, રૂપિયાની લેણદેણ કરી હોય, અને તમે લેખિતમાં કર્યું તો એ ભાગવત ધર્મ છે. બોલો, વિચારો તમે. કારણ કે મહારાજની આજ્ઞા પડી અને કરવું જ, હું તો એવું કહું કરવું જ, નહીંતર ક્યારેક ભૂકા નીકળી જાય. અમારે દિનેશભાઈ ઘણી ફીરી કહે છે લંડનવાળા, જો ભગત બહુ સારા, મેં કદાચ તમને કીધું છે 5-1 વર્ષ પહેલાં મેં ઓલ્ડ ધામ ગયેલા અને પછી બોલ્ટન દર્શન કરવા માટે જતા હતા. એની બાજુમાં બોલ્ટન છે, ત્યાં આપણું મંદિર બહુ સરસ છે. પણ અમે 7-8 વર્ષ પહેલાં ગયેલા, 10 વર્ષ પહેલાં, ત્યારે બોલ્ટન એના બંગલામાં ઉતરેલા. એટલે મેં સહજ પૂછ્યું, મેં કીધું દિનેશભાઈ ઓલા બંગલા તમારા 8 હતા ત્યારે ભાડે આપેલા હતા? મેં કીધું એ ભાડે જ આપ્યા છે કે વેચી નાખ્યા? એટલે જરાક હસ્યા. મેં કેમ હસ્યા? ત્યારે હસતા હસતા મને કહે કે સ્વામી એમાં વાત એવી હતી, એ 40 બંગલાની 100 સીટ આખી મેં બનાવેલી. એટલે અમે 3-4 પાર્ટનરો બનાવેલી, પણ એમાં 32 બંગલાની જગ્યા એવી હતી જે કાયદેસર અમારે દસ્તાવેજ થઈ ગયેલો, પણ એની જ આ બાજુનો કટકો 8 બંગલાનો હતો. એટલે એણે મને કહ્યું કે તમે બાંધી દો ને, ભેગો પ્લાન બંધાવી દો ને, પછી આપણે સમજી લેવું. કે પછી એમ ભેગો પ્લાન બનાવીને 40 બંગલાની 100 સીટી બનાવી. અને 32 બંગલા તો કાયદેસર લખાણો દસ્તાવેજ હતો, એટલે અમે 32 બંગલા વેચી કાઢ્યા. ઓલે 8 બંગલા એનો દસ્તાવેજ નહોતો, એટલે ભાડે થોડા સમય માટે આપ્યા હતા તમે જ્યારે ઉતર્યા ત્યારે. કે પછી મેં એને કીધું એમ પાર્ટનરોએ કે ભાઈ હવે અમારા વેચી દેવા છે, એટલે તમે જરાક દસ્તાવેજ કરી દો ને. તો કે શાનો દસ્તાવેજ? એમ કીધું 8 બંગલાની જગ્યા છે ને એનું. એ કે એ તો મારા છે, એ તો મારી જગ્યા છે. અને સ્વામી કેસ કર્યો, પછી મેં ન લખી આપ્યું, કેસ કર્યો. કેસમાં 2-2.5 વર્ષ સુધી લડ્યા, પણ છેવટે મેં હારી ગયા, કારણ કે અમારી પાસે કોઈ પુરાવો નહોતો. એક બંગલો 4-4 લાખ પાઉન્ડની કિંમતનો, એટલે 3-3 કરોડ ઉપરનો એક બંગલો, 8 બંગલા. 8 હારી ગયા. અને હિન્દુસ્તાન સિવાયના બધા દેશનો એવો કાયદો છે, ઇંગ્લેન્ડ અમેરિકાનો, કે સામે 2 પાર્ટી લડતી હોય તો અમે જે પાર્ટી હારી જાય એણે જીતેલી પાર્ટીને એ કેસ લડવામાં જે ખર્ચ થયો હોય એ વસૂલાત માટે હારેલી પાર્ટી એને એ રકમ આપવી પડે. એક તો સમય 8 બંગલા હાર્યા, અમારે લડવામાં 3 લાખનો ખર્ચો થયો હતો એ તો ગયો, અમારે ઓલો એને 3 લાખનો ખર્ચ, એને અમારે 3 લાખ આપવા પડ્યા. 8 બંગલા ગયા, અમે 3 લાખમાં લડે એ ગયા, અને હામે 3 લાખ આખવા આપવા પડ્યા. જો કે તો મોજીલો જનક વિદેહી જો હરિભગત છે, આ સુધી મેં હરિભગત જોયો નથી. બોલો, પાછા હસ્યા, એટલું કહીને હસ્યા. મને કે એમાં પણ એમાં તો વાંક આપણો છે ને, મારા શિક્ષાપતિ લખ્યું બાપને આરે વ્યવહાર કરો, દીકરાને વ્યવહાર કરો તો લિખિત કરીને ન કરો, મારીની આજ્ઞા લોપી એટલે દુઃખ આવે જ, સમજાય છે તમને. એટલે ભગવાનના શિક્ષાપત્રીમાં ભાગવત ધર્મનું નિરૂપણ છે, મારે જે જે વાત બતાવી છે તે પ્રમાણે કરે તો દુઃખ આવે નહીં.